तारीख 17/8/1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई भावनगर में प्रवचन पाना नंबर 4 सड़ंग प्रवचन नंबर 10
ना चेतन विशेष धारवामा न आवत ज्ञान थी शुरू करे छे पाछे एना कही गया सर्व गुरु मां ज्ञान गुण प्रधान छे चेतन जे आत्मा चैतन्य खास गुण एमां ज्ञान विशेषता छे दर्शन सामान्य छे अने ज्ञान विशेष छे एटले चैतन्य विशेष पण जे जणाय आवे छे तेनुं कारण पण ज्ञान छे। હું ચૈતન્ય સ્વભાવી છું એમ અંદરમાં સ્વાનુભવની અનુભવ ચેતના કામ કરે છે એમાં પણ જ્ઞાનનું વિશેષ પણ છે અથવા જ્ઞાનથી તે ચેતનનું વિશેષ પણ જાણવામાં આવે છે। અધ્યાત્મમાં પણ એ રીતે ચેતનનું વિશેષ પણ આત્માનું વિશેષ પણ જાણવામાં જ્ઞાન મુખ્ય છે જ્ઞાન પ્રધાન છે। દર્શન વિના સામાન્ય વિશેષ જ્ઞાન ન રહે અને જે દર્શન છે એ સામાન્ય સ્વરૂપે હોવાથી અહીંયા જે જ્ઞાનની વિશેષતા કહી તો સામાન્ય શું છે ચેતનથી જ્ઞાનની જ્ઞાનથી ચેતનની જે વિશેષતા કહી તો ત્યાં સામાન્ય શું છે કે દર્શનથી સામાન્ય પણ છે ચેતન ચેતનાનું દર્શનથી સામાન્ય પણ છે અને ચેતનાનું ચેતનનું દર્શન જ્ઞાનથી વિશેષ પણ છે એમ જ્ઞાન અને દર્શન એ બંને સામાન્ય વિશેષ રૂપ અવયવ ચેતનના અવયવ છે તેથી દર્શન વિના સામાન્ય વિશેષ પણ ન રહે અથવા જ્ઞાનનું વિશેષ પણ ન રહે પોતે સામાન્ય છે। સામાન્ય અને વિશેષ બંને તો અપેક્ષિત છે નાના અને મોટાની જેમ નાનું કહેતા મોટું કોણ મોટું કહેતા નાનું કોણ એમ જેમ આપોઆપ એની અપેક્ષા ઉત્પન્ન થાય છે અથવા બંને સાપેક્ષપણે છે એકબીજાને એમ દર્શન જ્ઞાનમાં પણ જ્ઞાનને વિશેષ કહીએ ચેતનાની વિશેષતા કહીએ તો સામાન્ય શું સામાન્ય તે દર્શન છે એમ દર્શન વિના સામાન્ય પણ ન રહે જ્ઞાન સામાન્ય તો એક એવી અપેક્ષા એ વપરાય છે કે જ્યાં જ્ઞ પણ જ્ઞાન ગુણથી લેવું હોય ત્યારે જ્ઞાનનો જે અન્વય પકડવો હોય તો ત્યાં જ્ઞાન સામાન્યથી લેવામાં આવે છે। દર્શન છે એ ચેતનાનો ભેદ છે અને દર્શન સામાન્યને વિશેષ વિશેષ વિષય કરે છે અથવા સામાન્ય મહાસત્તા એ દર્શનનો વિષય છે અને પ્રત્યેક પદાર્થની અવાંતર સત્તા એ જ્ઞાનનો વિષય છે એટલે જ્ઞાન વિશેષ રહે છે જ્ઞાનની વિશેષતા ગણવામાં આવે છે ત્યાં એ વિશેષને અવલંબે છે વિશેષને જાણે છે એવું કહ્યું ત્યાં સામાન્યનો વિષય કરનાર કોણ કે સામાન્યને વિષય કરનાર દર્શન છે તેથી જ્ઞાનની વિશેષતા છે એમ સાપેક્ષ લીધો એમ લીધું ને કે જ્ઞાન વિશેષ ન રહે સામાન્ય દર્શન વિના સામાન્ય વિશેષ જ્ઞાન ન રહે તો એમાં એમ કેવું છે કે જે જ્ઞાનની અંદર વિશેષતા ઉપજે છે, જ્ઞાન વિશેષને જાણે છે, તો સામાન્યને કોણ વિષય કરે છે? કે સામાન્યને દર્શન વિષય કરે છે. જો જ્ઞાન વિશેષને વિષય કરે છે તો પછી ચેતનામાં સામાન્યને કોણ વિષય કરે છે? કે સામાન્યને દર્શન વિષય કરે છે. એમ અપેક્ષા જ્ઞાનની સાથે મેળવી છે. અહીંયા પ્રત્યેક ગુણને, પ્રત્યેક ગુણ સ્વતંત્ર હોવા છતાં કારણ કાર્યનું લોજિકથી નિરૂપણ છે. આમ ન હોત તો આ ગુણમાં આમ ન હોત, આમ ન હોત તો આ ગુણને આમ ન હોત. એક એક ગુણને બીજા ગુણના નિમિત્તપણું લઈને એકબીજાનું કારણ કાર્યપણું એ રીતે નિરૂપણ કર્યું છે. શ્રદ્ધાનો વિષય આમ તો પરિપૂર્ણ દ્રવ છે, પણ શ્રદ્ધા ગુણની કોઈ વ્યાખ્યા આમાં નથી લીધી. એટલા બધા ગુણોમાં આવડત લીધી છે, પણ શ્રદ્ધા ગુણની વ્યાખ્યા નથી, એમાંય નથી આવતો. સુરતાલી શક્તિ માહિતી એ નથી આવતો. શ્રદ્ધા ગુણની વ્યાખ્યા જુદી નથી આવતી. જીવત્વથી આવે છે, પછી જ્ઞાન, દર્શન, ચિત્તિ, સુખ શક્તિ, વીરી શક્તિ એથી બધી અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રભુત્વ એ બધા સ્થાય છે. એ નથી આવતો. જ્ઞાન પછી દર્શન પછી સર્વજ્ઞતા, સર્વદર્શિત્વ અહીંયા એમ સીધું લીધું છે. પછી ચારિત્ર લીધું છે. અસલ તો શ્રદ્ધાની કોઈ વાત આમાં વ્યાખ્યા નથી. એમ તો એટલું કહેવું છે, નિશ્ચયથી પ્રત્યેક ગુણ સ્વતંત્ર અને નિસહાય હોવા છતાં કોઈ ગુણ કોઈના કારણે છે કે કોઈના કારણે કામ કરે છે એમ ખરેખર નિશ્ચયથી નહીં હોવા છતાં અહીંયા સિદ્ધિ કરવા માટે, એક ગુણની સિદ્ધિ કરવા માટે બીજા ગુણનું એમાં નિમિત્તભૂતપણું કેવી રીતે છે એમ લઈને એક ગુણની સિદ્ધિ કરી છે કે આવો ગુણ પણ છે, આવો ગુણ છે એનું કારણ એક બીજો આવો ગુણ છે ત્યાંથી નક્કી થાય છે, એવી રીતે સિદ્ધિ કરી છે. દીપચંદજીએ શૈલી લીધી છે. સમયસારના પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય એ શૈલી નથી લીધી. એમણે તો સિદ્ધિ જ ગુણની વ્યાખ્યા કરી છે, ગુણની જ પરિભાષા કરી છે. એ પ્રકાશ શક્તિ લીધી, સ્વસંવેદનમયી વિશદ, સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, એવી રીતે સિદ્ધનું નિરૂપણ કર્યું છે. એમાં કોઈ ગુણથી કોઈ ગુણની સિદ્ધિ એમણે એ શૈલી નથી લીધી. આમણે જરા વધારે સ્પષ્ટ સમજાય એટલે લોજિકથી વાત વધારે લીધી છે. શું ખબર પડે તો લખનારને જ ખબર પડે. લખનારે એ વાત નથી લખી, આપણને શું સમજાય? ચેતન એટલે આત્મા, ચેતન એટલે આત્મા,
દર્શન એટલે જાણવું, દર્શન એટલે જાણવું,
દર્શન એટલે દેખવું, દર્શન એટલે દેખવું, દર્શન યોગ લીધું. સર્વજ્ઞતા વિના દર્શનને કોણ જાણત? એટલે દર્શન તો સૂક્ષ્મ છે, એટલે દર્શન ઉપયોગ એટલો બધો સૂક્ષ્મ છે કે સીધો તો છદ્મસ્થ નહીં, બુદ્ધિગ્રાહ્ય થતો નથી. તો સર્વજ્ઞતા વિના દર્શનને કોણ જાણે? સર્વજ્ઞતામાં સર્વને જાણવાનું છે, પોતાને પણ અને બીજાને પણ. તેથી જે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, અતિન્દ્રિય જ્ઞાનથી ગ્રાહ્ય છે, એવા કેવળ જ્ઞાનથી સર્વજ્ઞતાથી દર્શન જાણવામાં આવે છે કે દર્શન છે. દર્શન ઉપયોગને વેદાંતમાં અથવા કોઈ દર્શનમાં દર્શનનું સ્થાન નથી, દર્શન ઉપયોગનું સ્થાન નથી. કેમ કે એ બુદ્ધિગ્રાહ્ય વિષય નથી અને સર્વજ્ઞતા વિના એનું નિરૂપણ ન આવે. એ ત્યાં દર્શન એટલે ત્યાં જે સંપ્રદાય છે, આખો જે આમનાય છે, એના અર્થમાં દર્શન છે. એટલે એના માનનારાઓ હોય એમ કહેવાય, એના માનનારાઓ. જિનેન્દ્રના માનનારાઓ તે જૈન કહેવાયા, જિનેન્દ્રને માનનારાઓ તે જૈન કહેવાયા, વિષ્ણુને માનનારા તે વૈષ્ણવો કહેવાય. એવી રીતે તો ત્યાં દર્શન એટલે જુદા જુદા મત છે, જે મત અનુસાર ચાલ્યા. જિનેન્દ્રના મતાનુયાયીઓ તે જૈનો. એક શબ્દના એટલા બધા અર્થ થાય છે. શબ્દો થોડા છે અને પદાર્થો અને પદાર્થોના ગુણધર્મો ભાવો અનંત છે. શબ્દો સંખ્યાત છે, ભાવો અનંત છે. એટલે એક જ શબ્દ દ્વારા અનેક ભાવોને કહેવા કારણ ઉત્પન્ન થાય છે. લાવે ક્યાંથી શબ્દો? જેટલા ભાવો છે એટલા શબ્દો નથી. સંસ્કૃતમાં એક હાથને કર કહો, હાથને પાણી કહો, હાથને હસ્ત કહો, કેટલાય એવી રીતે જુદા જુદા શબ્દો મળે છે. એમ કોઈ વાર એક જ પદાર્થને કહેવા માટે પાછા અનેક શબ્દો પણ છે અને એક શબ્દના અનેક અર્થ છે. શબ્દ એક જ છે અને એના અર્થ જુદા જુદા અનેક છે. પાણી શબ્દનો અર્થ પાણી પણ કરવો અને પાણી શબ્દનો અર્થ હાથ પણ કરવો. પાણી ગ્રહણ નથી, પાણી એટલે હાથ, એ સંસ્કૃત શબ્દ છે. સર્વજ્ઞતા વિના દર્શનને કોણ જાણત અને સર્વદર્શિત્વ વિના જ્ઞાનને કોણ દેખત? જ્ઞાનને દેખનાર દર્શન છે, દર્શનને જાણનાર જ્ઞાન છે. એટલે દેખવું અહીંયા લીધું છે એટલે દર્શન ઉપયોગ લેવો. કે સર્વદર્શિત્વ વિના જ્ઞાનને કોણ દેખત? આ સર્વજ્ઞતા અને સર્વદર્શિત્વ, દર્શન અને જ્ઞાન એની બહુ વિસ્તારવાળી સૂક્ષ્મ ચર્ચા ધવલ ગ્રંથોમાં છે. ગીરસેન સ્વામીએ આ વિષય ઉપર બહુ ચર્ચા કરી છે. એ કાળમાં કોઈ વેદાંતનો પ્રખર ચર્ચા ચાલી છે કે જૈન દર્શનમાં દર્શન ઉપયોગ છે, એ વાત કેટલી સાચી. દર્શન ઉપયોગની વાત બીજી ક્યાંય મળતી નથી. એ દર્શન ઉપયોગની સિદ્ધિ માટે એમને કેટલો વિસ્તારથી ચર્ચા કરી છે, ઘણી સૂક્ષ્મ ચર્ચા કરી છે. કોણ દેખત? જ્ઞાનનું જે અસ્તિત્વ છે, જ્ઞાનની હયાતિ, જ્ઞાનની સત્તા, એ કોનો વિષય કે દર્શનનો વિષય છે? એમ છે, જ્ઞાનની સત્તા, સર્વજ્ઞતાની સત્તા છે જગતમાં, એ કોણ દેખે છે કે એ દર્શન દેખે છે? જ્ઞાન ને જ્ઞાન તો જાણે, પણ જ્ઞાન ને દર્શન દેખે છે અને દર્શન ને જ્ઞાન જાણે છે. એકમાં દેખવાનું કાર્ય ગુણ છે, એકમાં જાણવાનો ગુણ છે. તો જાણવાનો ગુણ છે એ સર્વને જાણતા દર્શનને પણ જાણે છે, ભલે ગમે એટલું સૂક્ષ્મ છે તો પણ. અને જેનો દેખવાનો ગુણ છે તે જ્ઞાનાદિને પણ દેખે છે. જ્ઞાન બીજાને તો દેખે છે, પણ જ્ઞાનને પણ એ દેખે છે, કેમ કે સર્વદર્શિત્વ છે એનામાં, એટલે કોઈને દેખાય એવું ન બને, કોઈ ન દેખાય એવું ન બને. જ્ઞાન પણ એમાં આવી જાય છે. દર્શનના બંને સ્વપર પ્રકાશક છે. જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે, દર્શન પણ સ્વપર પ્રકાશક છે. જ્ઞાન જ્ઞાનને પણ જાણે છે અને જ્ઞાન અન્યને પણ જાણે છે. દર્શન દર્શનને પણ દેખે છે અને દર્શન અન્યને પણ દેખે છે, એમ બંને સ્વપર પ્રકાશક છે. દેખવાનું કાર્ય છે, જાણવાનું કાર્ય નથી. હા, ફેર છે. એના ગુણમાં ફેર છે, એના કાર્યમાં ફેર છે. ગુણમાં એટલે કાર્યમાં ફેર છે એમ છે. એ ચર્ચા બંને સ્વપર પ્રકાશક છે એની ચર્ચા નિયમસારમાં કુનકુંદાચાર્ય લીધી છે, શુદ્ધોપયોગ અધિકારમાં છેલ્લો અધિકાર. અને ટીકાકાર પદ્મ બ્રહ્મ બલધારી દેવે પણ એ વિષયને છણીને સ્પષ્ટ કર્યો છે ત્યાં, નિયમસારનો છેલ્લો અધિકાર. વિશેષપણે નહીં, સામાન્ય અવલોકન છે, કેમ કે એનું કાર્ય જ સામાન્ય અવલોકનનું છે, એટલે જુદું પાડીને દેખે છે એમ નથી. જ્ઞાનને જુદું પાડીને દેખે છે એમ નથી, અને જુદું નથી પાડતું માટે નથી દેખતું એમ પણ નથી, એમ લેવું છે એવી રીતે. હા, એ સામાન્યને શક્તિ અપેક્ષાએ એમ, એ જ્ઞાન શક્તિ અને સર્વજ્ઞ શક્તિ બે લીધી છે 47 શક્તિમાં. જ્ઞાન શક્તિ અને સર્વજ્ઞ શક્તિ, દ્રષ્ટિ શક્તિ અને સર્વદર્શિત્વ શક્તિ, એમ જુદી જુદી શક્તિઓ લીધી છે. એ રીતે ગુણનો અથવા શક્તિનો વિષય ઘણો સૂક્ષ્મ છે, કે બેને જુદા કેવી રીતે પાડવા, દ્રષ્ટિ અને સર્વદર્શિત્વ. દેખવું એ પણ એનામાં શક્તિ છે, સર્વને દેખવું એ પણ એનામાં શક્તિ છે. સામાન્ય અને વિશેષ, દેખવા ન દેખવામાં, જાણવું એનામાં જ્ઞાન શક્તિ પણ છે અને સર્વને જાણવું એવી પણ એનામાં શક્તિ છે. એકવાર ગુરુદેવને પ્રશ્ન કર્યો હતો, આજ પ્રશ્ન કે આવી બે શક્તિ છે જુદી જુદી, તો કે હા, એવી બે જુદી જુદી શક્તિ છે, જ્ઞાન શક્તિ અને સર્વજ્ઞ શક્તિ, એમ બે શક્તિ છે. હા, એ બે શક્તિ છે. સ્પષ્ટ સીધો સવાલ કરે, એવી એવી અનેક શક્તિઓ છે કે એક શક્તિથી બીજી શક્તિને જુદી પાડવી સમજવામાં એ કઠણ પડે, સૂક્ષ્મ પડે, એવી ઘણી શક્તિઓ છે. જેમ કે લઈએ કે જ્ઞાન શક્તિ, બીજો એવો દ્રષ્ટાંત છે આ, કે જ્ઞાન શક્તિ અને સ્વચ્છત્વ શક્તિ, 47 શક્તિમાં એક સ્વચ્છત્વ શક્તિ છે. તો જ્ઞાનમાં જે વિશદપણું છે, સ્પષ્ટપણું, જે પ્રતિબિંબનું ઉલસવું છે, એ જ્ઞાનમાં સ્વચ્છત્વ છે એને લઈને છે, એ જ્ઞાનનું સ્વચ્છત્વ છે. તો પણ એ જ્ઞાનનું જે સ્વતઃ સ્વચ્છત્વ છે, એ સ્વચ્છત્વ શક્તિનું રૂપ છે જ્ઞાનને, કરી શક્તિ છે એમાં સ્વચ્છત્વ શક્તિ છે. એવી અનેક શક્તિઓ છે કે જેને એક શક્તિથી બીજી શક્તિ જુદી સમજવામાં મહેનત પડે છે, છે જુદી જુદી. અને અહીંયા જે લીધું છે એ કે જ્યારે જ્ઞાન શક્તિ લીધી છે તો સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ, કે જે શક્તિના ગુણ અથવા કાર્યમાં અથવા પરિણમનમાં સાકાર ભાવ ઉપજે છે, એટલે જે કોઈ પદાર્થ છે એનું સ્વરૂપ અવનિશ્ચિત થાય છે, સુનિશ્ચિત થાય છે, એ જ્ઞાન શક્તિનું કાર્ય. એની સામે સર્વજ્ઞ શક્તિમાં એમ લીધું કે સર્વભાવોને, વિશ્વના સર્વભાવોને, સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને, સર્વભાવોમાં પણ વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ. સર્વજ્ઞ શક્તિમાં એક વિશેષતા એ કરે છે, પેલા પણ સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ, તો કે સમસ્ત વિશ્વના વિશેષાકારોને જાણવા રૂપ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ, એવો અર્થ કર્યો છે. એવી પરિભાષા કરે છે. સર્વજ્ઞ શક્તિમાં સમસ્ત વિશ્વના વિશેષો તો જાણવા જાણવું થાય છે, પણ આત્મજ્ઞાનમય પણ રહીને જાણવું થાય છે, એ વાત નાખી છે. એવી જ રીતે નિરાકાર ઉપયોગમયી દર્શન શક્તિ, દૃષ્ટિ શક્તિ એમ લીધું છે. દૃષ્ટિ શક્તિમાં એવી વ્યાખ્યા કરી છે કે નિરાકાર અનાકાર, નિરાકાર અથવા અનાકાર ઉપયોગમયી દૃષ્ટિ શક્તિ, એટલે કે જેમાં જ્ઞેયરૂપ આકાર અથવા વિશેષ નથી એવા દર્શન ઉપયોગમયી સત્તા માત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામયી દ્રષ્ટિ શક્તિ અથવા દર્શન ક્રિયારૂપ શક્તિ, આ દ્રષ્ટિ શક્તિનું વર્ણન છે. તો એમાં સર્વદર્શિત્વને એ રીતે લીધું છે કે સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે, અર્થાત સર્વ પદાર્થોના સમૂહ રૂપ લોકાલોકને સત્તા માત્ર ગ્રહવા રૂપે પરિણમતા એવા આત્મદર્શનમયી દર્શન સર્વદર્શિત્વ શક્તિ, ત્યાં આત્મદર્શનમયી સર્વદર્શિત્વ શક્તિ બંનેની વ્યાખ્યામાં આત્મજ્ઞાનમયપણું અને આત્મદર્શનમયપણું એ સર્વને જાણતા દેખતા હોવા છતાં સાથે વાત વિશેષપણ લીધી છે. એમ બે શક્તિની જુદી પાડી છે. એટલે એમાં શું છે કે સર્વ પદાર્થોને જાણવામાં ઉપયોગ, કોઈ પદાર્થ સર્વ પદાર્થ સાથે તન્મય નથી રહેતો, પણ આત્માને જાણવામાં તન્મય રહે છે. જ્ઞાન આત્માને જાણવામાં સંપૂર્ણ તન્મય છે, અને સર્વ અગ્નિઓના વિશેષાકારો જેમાં જણાઈ આવે છે, એક સાથે બે કાય છે. કેવળ જ્ઞાનની વાત છે, કેવળ જ્ઞાનની વાત, સર્વજ્ઞપણાની વાત છે. છદ્મસ્થનો ઉપયોગમાં કોઈ વખત એક સાથે બે પદાર્થને વિષય ન કરે, ઉપયોગાત્મક પણ. એટલે જ્યારે મુનિનો ઉપયોગ નિર્વિકલ્પ સપ્તમ ગુણ સ્થાનમાં આત્માને વિષય કરે છે, ત્યારે એ કોઈ પણ પદાર્થને જાણતા નથી, ત્યાં સુધી કે એમના શરીરને કોઈ છેદે ભેદે ફાડી ખાય પ્રાણી કોઈ જંગલનો, તો પણ એમનો ઉપયોગ નથી ત્યાં, એટલે તેની ખબર પડતી નથી. અથવા પંચેન્દ્રિયના કોઈ પણ વિષયો, પાંચ ઇન્દ્રિય સાબુત હોવા છતાં એના વિષયો ત્યાં વિષયગત થતા નથી જ્ઞાન. તે વિષયોની ઉપસ્થિતિ, ઇન્દ્રિયોની ઉપસ્થિતિ, એમ કે શરીરને કોઈ છેદે છે તો સ્પર્શેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિયનો વિષય પણ છે, છતાં ત્યાં તે વિષયને જ્ઞાન વિષયગત કરતું નથી. એ ફેર છે ત્યાં નીચે ને ઉપર એવી રીતે. આત્મજ્ઞાનમય પણ એ સર્વને જાણવું થાય છે, આત્મદર્શનમય પણ એ સર્વને દેખવું થાય છે. આત્મા ન જણાય એને સર્વને જાણે, આત્મા ન દેખાય એને સર્વને દેખે, એવો પ્રકાર અહીંયા નથી. ભલે સર્વને જાણવું દેખવું થાય છે તો પણ એમ લીધું આપણે તો એ આ વાત લેવી હતી સ્વચ્છત્વની. કે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં ભૂમિ લીધી, દર્પણની જેમ સપાટી છે, તેમ આત્માના પ્રદેશો છે, તે આત્માની ભૂમિ છે, ક્ષેત્ર છે આત્માનું, તે અમૂર્તિક આત્મ પ્રદેશો છે. તે અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારથી મેચક એવા અસંખ્ય પ્રદેશોના ક્ષેત્રમાં, આત્માના અમૂર્તિક ક્ષેત્રમાં સર્વ જગતના લોક અને અલોકના બધા પદાર્થોના અનેકાકાર એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ. એ શક્તિ જુદી આખી પાડી. લોકાલોકના આકારોનું અનેક આકારપણું જે આત્મપ્રદેશોની અંદર પ્રકાશમાન થાય છે, એ તો જ્ઞાનનો પર્યાય છે. આમ લઈએ તો સ્થૂળપણે લઈએ તો પણ એવા અનેક આકારોનું વેચકપણું, એટલે વેચક એટલે અનેક આકારોનું એવો ઉપયોગ જેનું લક્ષણ છે. વેચક એટલે અનેકપણું, અનેક આકારપણું, અમેચકપણું એટલે એકરૂપપણું, અભેદપણું. અહીંયા ભિન્ન 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 જ્ઞેયો જણાય છે, તે મેચકપણું કહેવામાં આવે છે. મેચક અને અમેચક એમાં એક અને અનેકની વિવિક્ષા છે. એક અને અનેક, એક છે તેને અમેચક કહે છે અને અનેકને મેચક કહે છે. એવું એવા ઉપયોગ જેનું લક્ષણ છે, ઉપયોગથી સ્વચ્છત્વ, સ્વચ્છત્વની પ્રક્રિયા છે, એવી સ્વચ્છત્વ નામની શક્તિ છે. જેમ પછી ચોખવટ કરી છે કૌંસમાં કે જેમ દર્પણની સ્વચ્છત્વ શક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદી પ્રકાશે છે, અનેક પ્રતિબિંબ પડે છે, તેમ આત્માની સ્વચ્છત્વ શક્તિથી તેના સ્વચ્છત્વ શક્તિ જુદી, પ્રકાશ શક્તિ જુદી. ઉપર ઉપરથી જાડુ જોવો તો બધું એક લાગે, બધી શક્તિઓ જુદી જુદી છે. આવું છે વિશે દ્રવ્યાનુયોગનો વિષય છે, ઘણો સૂક્ષ્મ છે. ચિતી શક્તિ, બીજી અજડત્વ રૂપ ચિતી શક્તિ. તો એમાં ખાલી જળનું નાસ્તિપણું લીધું છે, અથવા જળનું નાસ્તિપણાથી વ્યાખ્યા છે, પણ અસ્થિથી લઈએ તો ચેતનત્વ જેનું સ્વરૂપ છે એવી ચિતી શક્તિ. હા, જ્ઞાન ગુણમાં જાણવું સાકાર ઉપયોગમાં લીધી, તો અહીંયા ચેતનત્વ, ચેતનમાં ચેતવું, ચેતવું એટલે અનુભવવું, અનુભવવાની જેનામાં શક્તિ છે તે ચિતી શક્તિ એમ લેવું છે. ચેતનાનો અર્થ ચેતવું થાય છે, ચેતવું એટલે અનુભવવું એવું થાય છે. એ શક્તિ જુદી પાડે છે, એવી શક્તિઓ છે. બહુ ગુરુદેવ એક એક શક્તિ ઉપર આ એક લીટી અડધી લીટીની વ્યાખ્યા હોય કલાક સુધી એનું સ્પષ્ટીકરણ આપતા. કોઈ વખત તો એક શક્તિ ઉપર બાકી રહી જાય તો બીજે દિવસે પણ અડધી કલાક વ્યાખ્યાન ચાલે, ટુકડો હોય અડધી લીટીનો, પણ એ શક્તિનું સ્વરૂપ શું છે એક એક કલાક નીકળી જતો. વ્યાખ્યાનો તો છપાઈ ગયા છે, જરા ચિંતનથી, ઊંડા ચિંતનથી, મંથનથી, અંદરમાં ભાવની મેળવણી કરીને સમજવા જેવો વિષય છે. ભેદનો વિષય એટલે એટલો પ્રયોજનભૂત નથી, પણ જેની જેટલી શક્તિ હોય એના પ્રમાણમાં માથું મારવું જોઈએ, પોતાને સમજવાની જેટલી શક્તિ હોય છે. ભેદનો વિષય એટલે એટલો પ્રયોજનભૂત વિષય નથી. ચારિત્ર પછી જે વાત કરી છે એમાં પરિણામાત્મકત્વ એટલે પરિણામ સ્વરૂપણા વિના ચિદ એટલે ચેતન, ચિદ વિલાસ ક્યાંથી કરત એટલી વ્યાખ્યા લીધી છે. અહીંયા એવી ભળતું જ નામ છે, પણ બીજી રીતે વાત લીધી છે કે પર ને પોતે જેમના નિમિત્ત છે એવા જ્ઞાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્ય પરિણામકત્વ શક્તિ. આટલું લાંબુ લીધું છે. તો પર જેમને કારણ છે એવા જ્ઞાકારોને ગ્રહણ કરવાનું, એ તો જ્ઞાનનું કાર્ય છે આમ લાગે. પર જેમના કારણ છે એવા જ્ઞાકારોને કોણ ગ્રહણ કરે કે જ્ઞાન ગ્રહણ કરે, તો એ તો જ્ઞાનમાં ગયું. અહીંયા તો એ જે અડધી વાત છે, એવું ગ્રહણ કરવું ને સાથે પોતે પણ જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના, પોતે બીજાના જ્ઞાનમાં ગ્રહણ થાય એવા સ્વભાવરૂપ, એ બંને મળીને એક શક્તિ જેનો સ્વભાવ છે તેને પરિણમ્ય પરિણામકત્વ શક્તિ કહેવામાં આવી છે. સમજવું અઘરું પડે. પારની એટલી કોઈ વાર એમ કહેતા પ્રવચન કરતા શક્તિઓ પર ત્યારે કે આ એક શક્તિમાં આપ કેટલી વાત કરો છો કે કલાકે કલાક સુધી વાત આલી, તો એમ કે આ કલાકે પૂરું પડે એવું નથી. એક શક્તિની સામર્થ્ય એટલી અનંતી છે અને એ શક્તિવાન આત્મા આવી અનંત અનંત શક્તિઓથી એટલો બધો સમૃદ્ધ પદાર્થ છે કે એ શક્તિની સમૃદ્ધિને કોઈ કહેવા જાય તો એને અંત કાળે પૂરું પડે એવું નથી. એના કરતાં તે એનું ગણિત જો લઈએ, એ તો હજી છ ખંડમાં સીમિત છે. અનંતને અનંતે ગુણીએ, અનંતને અનંતે ગુણીએ, અને જે આવે એને પણ અનંતે ગુણીએ, એથી પણ અનંત ગુણી આત્મામાં શક્તિઓ છે સંખ્યાએ, એટલી અનંત શક્તિઓ છે. અનંતને અનંતથી ગુણતા જે અનંત આવે એનાથી પણ અનંત અનંત ગુણ આત્માની શક્તિઓ છે, એટલી બધી સંખ્યા શક્તિ છે. અને તે આટલા જ ક્ષેત્રમાં, જેટલા ક્ષેત્રમાં શરીર છે એટલા ક્ષેત્રમાં એ બધા ગુણ રત્નનો રાશિ પોતે આત્મા એક છે અખંડ, કે જેમાં અનંત ગુણનો વૈભવ ભરેલો છે. એટલે શક્તિના પુસ્તકનું નામ આત્મવૈભવ આપ્યું છે. એ શક્તિઓનો વૈભવ છે આત્માનો, એનું ક્યાંય એક એક શક્તિનું પૂરું પડેલું નથી. એવી શક્તિઓનું માપ નથી એટલી અનંત શક્તિઓ છે. આ તો પુસ્તકમાં તો આંગળીને વેઢે ગણાય એટલી 47 શક્તિ આવી છે. ના, એના કરતા આકાશના પ્રદેશોથી પણ અનંત ગુણા. એટલે કેવું કે અનંતને અનંતે ગુણો, અને જે અનંત આવે અનંતને અનંતથી ગુણતા, એનો વર્ગ સ્ક્વેર કરે ને, એ અનંતને અનંતે ગુણો તો અનંત આવે. તો શક્તિઓ તો કે એથી અનંત અનંત છે, એટલી બધી એક આત્માની શક્તિ છે. એને કહેવા બેસે તો ક્યાંથી કહેવાય, કેમ કે વચન ગોચર નથી. અલોકો કાશના પ્રદેશથી અનંત, એ તો જીવો અનંતા છે, એનાથી પૂદગળ રજકણો અનંતા અનંત છે. એટલે એક જીવની સામે અનંત રજકણો છે, એવા અનંતા અનંત છે. એનાથી ત્રણ કાળના પર્યાયો, સમયના પર્યાયો અનંતા છે. એનાથી પણ એ રજકણોથી ત્રણેય કાળના સમય પર્યાયો અનંતા છે. એનાથી આકાશના પ્રદેશો અનંતા છે. એ સમય પર્યાયોથી આકાશના ક્ષેત્રના પ્રદેશો અનંતા છે, અને એ પ્રદેશોથી એક જીવના ગુણ અનંતા છે. એવી રીતે એ ધવળમાંથી સર્વજ્ઞ અનુસારીની વાણી છે. પંચમકાળના જ્ઞાનીઓએ જે વાણી આપી એ સર્વજ્ઞ અનુસારીની વાણી છે. એમ કે ઉપયોગ નથી જતો એટલે ખ્યાલ આવતો નથી. ઉપયોગ જાય તો ખ્યાલ આવે. કોઈ મુનિ ધ્યાનમાં હોય અને સિંહ કે વાઘ ફાડી ખાતો હોય તો એને વધારે વખત સુધી એના હુમલાની ક્રિયા રહે, તો સાતમા ગુણ સ્થાનથી છઠ્ઠા ગુણ સ્થાને પણ મુનિ આવે ધ્યાનમાંથી. વિકલ્પમાં આવે ત્યારે એનો ઉપયોગ જાય દેહ ઉપર, તો ખ્યાલ આવે કે આ સિંહ દેહને ફાડી ખાય છે, તો પાછા એ સ્વરૂપમાં લીન થઈ જાય. ત્યાં પછી એને ખબર ન પડે કે આ શું થાય છે, શરીરનું શું થાય છે ખબર ન પડે. એ નમોલો એ સબ સાવણમ છે. ગણધર જેને નમસ્કાર કરે છે એ આવું પદ છે. એ ક્ષણમાં એ જે ઉપસર્ગ કર્યો જંગલી પ્રાણીએ, ઉપસર્ગને પરિસમાં એ તફાવત છે. કે દેવ મનુષ્યને તિર્યંચકૃત જે કાંઈ પ્રતિકૂળતા છે એને ઉપસર્ગ કહે છે, અને કુદરતી પ્રતિકૂળતા ઊભી થાય એને પરિસર કહે છે. જેમ કે ક્ષુધા પરિસર, તૃષા પરિસર, ઠંડી ગરમી, અનેક પ્રકારની જે પ્રતિકૂળતાઓ કુદરતથી ઊભી થાય એને પરિસર કહે છે. તો આવો જે ઉપસર્ગ કરનાર છે એને દૂર કરવાનો વિકલ્પ નથી થતો. એને ખ્યાલ આવે તો એને ઉપસર્ગને હું દૂર કરું એવો વિકલ્પ નથી થતો કે આ ઉપસર્ગને હું મટાડું. એ જાણ્યું ન જાણ્યું કરીને પાછા લીન થઈ જાય છે. એવી રીતે આત્મસ્થિરતામાં આવેલા છે સાધુ. કોણે યોગ સૂક્ષ્મ થયો છે પણ ખબર એનું લક્ષ નથી. ઉપયોગમાં એવું છે કે કેટલાક ઉપયોગ લક્ષ સહિત છે અને કેટલાક ઉપયોગ લક્ષ વિનાનો છે, તો એને પોતાને ખ્યાલ નથી જતો. અથવા કેટલાક ઉપયોગનો કાળ એટલો બધો સૂક્ષ્મ છે કે એ સૂક્ષ્મ કાળમાં ઉપયોગ એનો ફરી ગયો એને એને ખ્યાલ આવતો નથી. જેમ કે અત્યારે જોવું અને સાંભળવું બે ઇન્દ્રિયનું કાર્ય થાય છે, ચક્ષુ ઇન્દ્રિયથી જોવું થાય છે, જેને દર્શન ઉપયોગ કહે છે ત્યાં, પણ એ ચક્ષુ દર્શન ઉપયોગ દેખવું છે એટલે આ દર્શન ઉપયોગ નથી, છે જ્ઞાનનો ઉપયોગ એને, પણ એનું નામ ત્યાં દર્શન ઉપયોગ પાડ્યું છે, કેમ કે આંખેથી દેખે છે ને એટલે એને ચક્ષુ દર્શન ઉપયોગ કહે છે. તો આ ચક્ષુ દર્શન ઉપયોગ અને શ્રવણેન્દ્રિયનો કર્ણેન્દ્રિયનો ઉપયોગ, એ બે ઉપયોગથી આપણે અત્યારે પ્રવૃત્તિ ચાલે છે ઉપયોગની. તો બે એક સાથે થતી હોય એવું લાગે છે. કેમ લાગે છે કે હું જોઉં પણ છું અને હું સાંભળું પણ છું, એમ નથી થતું, વારાફરતી થાય છે. પણ એટલા સ્પીડથી ઝડપથી ઉપયોગ કરે છે કે એને એમ લાગે છે સ્થૂળપણે કે બે કામ હું એક સાથે કરું છું. આ જમણવારમાં કરે છે કે નહીં, મીઠાઈનો સ્વાદ પણ લે, અગરબત્તી ધૂપ સળી સળગાવે છે, શાકનું બટકું મૂકીને ઘ્રાણેન્દ્રિયથી સૂંઘે, પછી ઓલું વાજું વગાડતા હોય માઈક, કર્ણેન્દ્રિયથી સાંભળે, એ ઘરે કેટલું બધું એને એક હારે બધું જોઈએ છે. એક સાથે એને પંખો ઉપરથી ચાલતો હોય તો ઠંડક લાગે, સ્પર્શેન્દ્રિય, એમ ચાર ચાર ઇન્દ્રિયનો ઉપયોગ એક સાથે, અને આંખથી જોવે, પંચેન્દ્રિયનો ઉપયોગ એક સાથે કરી શકે ન કરી શકે, પણ શું કે એટલી ઝડપથી ઉપયોગ પાંચ ઇન્દ્રિયના વિષયમાં ત્યાં જીવ ફેરવે છે. અને પછી શાકના જમવાની વાનગી એક સાથે દસ વીસ પચીસ હોય, પાંચ પાંચ અથાણા ને પાંચ પાંચ ચટણીને, હે, તો એમાં પાછો ઉપયોગ ભમાવે, એટલો ઝડપથી ઉપયોગ ફેરવે છે. અને એટલો ઝડપથી ઉપયોગ ફરવામાં એટલો આકુલિત ને દુઃખી થાય છે કે એ કેટલો દુઃખી થાય છે એનું એને ભાન રહેતું નથી. આમ છે, ઠીક, દુઃખી થાય છે એનું ભાન નથી, દુઃખી થાય છે એમાં, દુઃખી થાય છે એ રસપુરી ખાય છે એમાંય દુઃખી થાય છે. આમ છે, ચારિત્ર ચેતના વિના દર્શન જ્ઞાનની સ્થિરતા ક્યાંથી રહે? જો આ પણ ચારિત્ર અને જ્ઞાનને જુદું પાડે છે. જે જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપને અવલંબીને સ્થિર રહ્યો તે ચારિત્ર, ઉપયોગ સ્થિર રહ્યો તે ચારિત્ર, સ્થિરતારૂપ ચારિત્ર, તે જ ઉપયોગ પાછો પરમા ગયો તે અસ્થિરતારૂપ ચારિત્ર, જેને અચારિત્ર કહે છે. તો એ ઉપયોગનું જે પરિણમન છે એને એને એની અંદર ચારિત્રને સાથે લીધું. એક આપણે પરમાગમ સારમાં એક બોલ સારો આવી ગયો, એ પુરુષાર્થની વાત લીધી છે, ચર્ચા ચાલી છે, એમાં કંઈક પ્રશ્ન ઉઠાવ્યો છે. તો પુરુષાર્થમાં એવી જવાબ દીધો છે કે જ્ઞાની એક ગુણને જુદો પાડીને કાર્ય કરતા નથી, એક ગુણને સર્વથા જુદો પાડીને કાર્ય કરતા નથી, એમ કરીને બહુ સરસ જવાબ દીધો છે. એટલે એનો અર્થ શું છે કે એક ગુણને સાવ જુદો પાડીને ભેદ કલ્પના કરીને એને એક દ્રવ્ય તરીકે જો જોઈ લઈએ તો એને ગુણનું જે ગુણત્વ છે, ગુણનું ગુણત્વ રૂપ જે એનું સ્વરૂપ છે, એ સ્વરૂપ એના જ્ઞાનમાં જેમ છે તેમ આવતું નથી, એમ કહેવું છે. કેમ કે સર્વથા એ ગુણ જુદો પડતો નથી કે પાડી શકાતો નથી. કેમ કે ચારિત્ર લઈએ તો સ્વરૂપ સ્થિરતારૂપ ચારિત્ર અને સ્વરૂપ અસ્થિરતારૂપ અચારિત્ર, તો રાગાદી ભાવમાં આવ્યો ત્યારે એને અસ્થિરતા કીધી. મુનિ પણ છઠ્ઠે ગુણ સ્થાને આવ્યા એટલે પ્રમાદ કયો ને અચારિત્ર ભાવ કયો. પછી ભલે તેને વ્યવહારે પંચમી મહાવ્રતને સમિતિ ગુપ્તિના પાલનથી ચારિત્ર કહીએ, નિશ્ચિત તો તેને અચારિત્ર કહેવામાં આવે છે. તો ઉપયોગ બહાર આવ્યો એને અચારિત્ર કહ્યું ને ઉપયોગ અંદર રહ્યો તેને ચારિત્ર કહ્યું. તે ઉપયોગનું પરિણમન કે ચારિત્રનું પરિણમન? ઉપયોગ તો જ્ઞાનનું પરિણમન છે, પણ બે ગુણને જુદા એવી રીતે પાડવા મુશ્કેલ પડે. છતાં સ્થિરતા અસ્થિરતા રૂપ ભાવ છે, ભાવ છે તો એનો ગુણ પણ છે. એમ જ્ઞાનમાં જાણવું છે એમાં સ્વચ્છત્વનો ભાવ છે તો સ્વચ્છત્વ શક્તિ છે, એવી રીતે લેવું પડે છે. તો શક્તિને જુદી કેવી રીતે પાડીને સમજવી? એમ ચારિત્ર ચેતના વિના, ચારિત્ર ને ચેતનામાં જોડી દઉં, ચારિત્ર ચેતના, જ્ઞાન ચેતના, દર્શન ચેતના અને ચારિત્ર ચેતના, આ ચેતના જુદી પાડી ને ચેતી શક્તિ. ચારિત્ર ચેતના વિના દર્શન જ્ઞાનની સ્થિરતા ક્યાંથી રહે? એટલે જો આત્મામાં જે સ્વરૂપ સ્થિરતાનો ગુણ છે, જ્ઞાન દર્શન સ્વરૂપમાં સ્થિત થાય છે ઉપયોગ બંને, તો કે એ ચારિત્ર નામનો ગુણ છે એનું કાર્ય છે, ચારિત્ર નામની શક્તિ છે એને લઈને એમ થાય છે. જો એ ન હોત તો ક્યાંથી એમ થાત? એમ કરીને એની સિદ્ધિ કરી, કારણ આપીને, લોજિક આપીને. ચારિત્ર ચેતના વિના દર્શન જ્ઞાનની સ્થિરતા ક્યાંથી રહે? અને પરિણામાત્મકત્વ એટલે પરિણામ સ્વરૂપપણા વિના ચિદ એટલે ચેતન, ચિદ વિલાસને ક્યાંથી કરત? સ્થિરતા ક્યાં રહે? બરાબર છે, ક્યાંથી થાત અથવા ક્યાં રહે? આ સ્વરૂપમાં સ્થિર, સ્વરૂપમાં એનું ક્યાં સ્થિરતા રહે? ક્યાંક તો ઉપયોગ સ્થિર થાય છે, તો સ્વરૂપમાં સ્થિરતા એને ચારિત્ર કહીએ છીએ. ક્યાં રહે? આત્મા મારે છે એનું ચારિત્રનું પરિણામ છે, એ ચારિત્ર શક્તિનું કાર્ય છે એમ લેવું છે. ઉપયોગની વાત છે ને, એટલે અહીંયા ઉપયોગ તો જ્ઞાનના વેપારને ઉપયોગ થાય છે, એ સ્થિર થાય છે સ્વરૂપમાં, સ્વરૂપસ્થ ઉપયોગ થાય છે, જેને સ્થિર યોગ કહેવામાં આવે છે. સ્થિર ઉપયોગ કહો કે સ્થિર યોગ કહો, યોગ એટલે જોડાણ, જ્ઞાનનું સ્થિરપણે એટલે ચંચળતા રહિતપણે, નિશ્ચંચળપણે જે સ્વરૂપમાં ટકવું થયું, એ ટકવું થયું, સ્થિર રહેવું થયું, તે ચારિત્રનું કાર્ય છે એમ કહેવું છે. જાણવું બીજી વાત, સ્થિર રહેવું બીજી વાત એમ કહે છે. શું? જ્ઞાનનું જાણવું એક વાત અને જ્ઞાનનું સ્થિર રહેવું તે બીજી વાત એમ કહેવું છે. બેને એકમાં નથી રહેવું. કોઈ ભાવાગમની કોઈ વિશેષતા હોય તો આ છે કે વિષયમાં એક એક ભાવને જુદા સમજવા, સમજીને ઓળખવા પડે છે. એ ઓળખાણ કરતી વખતે જેમ કે કોઈ આત્મા, કોઈ જીવ એમ સ્વરૂપનો વિચાર કરે તો એ સ્વરૂપનો વિચાર કરે છે, એમાં સ્વરૂપનો મહિમા, એને મહિમા આવે છે સ્વરૂપનો આત્મામાં, કે ઓહો મારું, મારા સ્વરૂપમાં અનંત પરમાનંદ ભરેલો છે. અને બેહદ જ્ઞાનનો સાગર અંદરમાં ઉછળે છે, પૂર છે જ્ઞાનનું અને આનંદનું, ન ખાળી શકાય એવું આત્માનું પ્રકાશનું, વેદનનું પૂર છે આત્મા. તેજ, તેજનું પૂર છે. હવે એની અંદર જ્ઞાન પણ કામ કરે અને વિકલ્પ હોય ત્યારે રાગ પણ કામ કરે, બંનેને સમગ્રપણે ભાષામાં એમ કહેવાય કે અત્યારે શું કાર્ય ચાલે છે પરિણામમાં, કે આત્માનો મહિમા કરવાનું કાર્ય ચાલે છે. શું ચાલે છે? આત્માનો મહિમા થાય છે. તો કે આત્માનો મહિમા થાય છે એ કઈ રીતે કર્તવ્ય છે? આત્માનો મહિમા કર્તવ્ય છે, પણ કઈ રીતે કર્તવ્ય છે? કે રાગ ટાળીને કર્તવ્ય છે.
ઠીક,
મહિમા કરે છે એમાં તો રાગ આવે છે, તો કે રાગ રાખીને આત્માનો મહિમા કર્તવ્ય નથી. જે જીવ સ્વરૂપનો ને ઓળખે છે, જેને સ્વરૂપની ઓળખાણ થઈ, એને સ્વરૂપમાં રહેલી અનંત શક્તિઓની સમૃદ્ધિ જોઈને સ્વરૂપનો મહિમા આવ્યો, અને એ સ્વરૂપનો મહિમા આવતા, મહિમા તો જ્ઞાનથી સમૃદ્ધિ દેખાણી ત્યારે મહિમા આવ્યો, જ્ઞાનથી સમૃદ્ધિનો ભાસ થયો ને મહિમા આવ્યો, હજી અનુભવ નથી થયો, ભાસ થયો ને મહિમા આવ્યો, પ્રતિભાસ થયો ને મહિમા આવ્યો. તો એ વિતરાગી દ્રવ્યનો મહિમા વિતરાગી પરિણામથી થવા યોગ્ય છે. તો ત્યાં રાગનો વિકલ્પ હજી કામ કરે છે, જ્યાં સુધી અનુભવમાં આવતો નથી ત્યાં સુધી સ્વરૂપ સન્મુખજી. પણ એ સ્વરૂપ સન્મુખતાની પ્રક્રિયા શું? કે એ મહિમાની પ્રક્રિયામાં રાગને ટાળવો અને વિતરાગ ભાવે સ્વરૂપના મહિમામાં ડૂબી જવું, લીન થઈ જવું, એનું નામ સમ્યક દર્શનને ધર્મ કહેવામાં આવે. હવે મહિમા શબ્દથી તો રાગ સીધો દેખાય, સ્વરૂપનો મહિમા તો બહુ મહિમા, બહુ મહિમા તો બહુ રાગ, એમ બહુ મહિમા એટલે બહુ રાગ કે નહીં એમ. એટલે આ ભાવાગમનો જે વિષય છે એની અંદર આ બધી સૂક્ષ્મતાઓ છે, કે જ્ઞાનનો પર્યાય અને રાગનો પર્યાય, ચારિત્રનો પર્યાય બે મહિમામાં જોડાણા છે, પણ રાગની અંદર કષાય છે અને જેનો મહિમા થાય છે તે અકષાય સ્વભાવી દ્રવ્ય છે, તો એનો અભાવ કરીને આગળ વધે છે રસ. પણ એમાં આનો રાગનો રસ નથી વધતો, મહિમામાં આત્મરસ વધે છે પણ રાગનો રસ નથી વધતો. આ વિશેષતા છે, વિતરાગ સ્વરૂપના અવલંબને વિતરાગ રસ વધે છે. આત્મરસ કહો કે વિતરાગ રસ વધે છે ત્યારે રાગ રસ ઉલતાનો તૂટી જાય છે, અભાવ થઈ જાય છે. આ બધો વિષય ઝીણો છે, ઝીણો વિષય છે એને તો એ રીતે સમજ્યા વિના બીજો ઉપાય કોઈ નથી. એ કોણ પણ દ્રષ્ટિમાં તો સમાય નહીં, જ્ઞાન એને એનો આદર કરે નહીં, મહિમા કરે નહીં. તો આંખમાં પણ સમાય તો ભલે સમાય એમ કહે છે, પણ અહીંયા વિતરાગ દ્રષ્ટિમાં, સમ્યક દ્રષ્ટિ કહો કે વિતરાગ દ્રષ્ટિ કહો, એ વિતરાગ દ્રષ્ટિમાં રાગનો કણ ક્યાંય સમાતો નથી, ત્યારે વિતરાગ દ્રષ્ટિ ઉપજે છે. લાગે ભઠ્ઠી જેવું ત્યારે કામ થાય, નહીંતર ત્યાંથી ત્યાંની મીઠાશ છૂટે એવું નથી. અનાદિથી જીવને ચિરકાળથી પરિચિત કષાયની તીવ્રતા અને કષાયની મંદતા છે, પણ કષાયની તીવ્રતામાં દુઃખ તીવ્ર થતું હોવાથી એને કષાયની મંદતા ઠીક પડે છે. આ એનો ચિર પરિચિત વિષય છે. એ અનાદિથી જેની સાથે એણે ગાંઠ મારી છે, ગાંઠ બાંધી છે, એ છોડવાની છે. એને ગ્રંથિ ભેદ કહેવામાં આવ્યો છે, એ ગ્રંથિ ભેદ છે પહેલો વહેલો. શું કહે છે, જીનો વિષય છે એટલે ધીમે ધીમે હાલે એમ છે. પરિણામાત્મકત્વ એટલે પરિણામ સ્વરૂપ પણા વડે એના વિના, ચેતન એટલે આત્મા, ચેદ વિલાસને એટલે આત્માના પોતાના વિલાસને ક્યાંથી કરત, એ પરિણામ શક્તિ છે આત્મામાં. પરિણામ સ્વરૂપપણું એ પરિણામ શક્તિ છે આત્મામાં. એક ગુરુદેવના પ્રવચનોમાં સુરતાલી શક્તિના પ્રવચનોમાં પહેલી વહેલી પરિણામ શક્તિમાં છે કે પ્રવેશ પહેલા, સોનગઢના પ્રવેશ પહેલા શાંતિભાઈ આત્મધર્મ ચાર પાંચ આપ્યા હતા. શાંતિભાઈ ચૈતન્ય સ્ટોર્સવાળા ચાર પાંચ આત્મધર્મ દુકાને પીડાયેલા મને કે લઈ જાઓ તમે આ વાંચો. ગુરુદેવ એ વખતે 2013 સાલમાં હતા, સમીર શિખરની યાત્રામાં વૈશાખ જેઠ મહિના જેવો હતો. એક આત્મધર્મમાં પરિણામ શક્તિ જોઈ, પરિણામ શક્તિ વાંચીને એમ શું છે, કોઈ આત્માની વાત જુદી જાતની છે. અહીંયા આવી શક્તિ છે એમ નથી કહેતા, એક પરિણામ શક્તિઓના વર્ણનમાં સમયસારની આચાર્ય મહારાજની જે ધડક અને શૈલી છે એ તો બહુ સૂક્ષ્મ સમજણનો વિષય છે. પણ ગુરુદેવની એ શૈલી બહુ વ્યક્ત થઈ છે 47 શક્તિઓના પ્રવચનો, જે મૂળ શૈલી છે અમૃતચંદ્રાચાર્યની, કુંકુંદાચાર્યની. એ આત્મામાં જે શક્તિ છે એ શક્તિ છે એટલું નથી રાખતા, શક્તિ છે એમ જે જોવે છે એને એ શક્તિનું શુદ્ધ પરિણમન થઈ આવે છે. આમ શક્તિ છે, જે શક્તિઓને જોવે છે, જ્યાં એ શક્તિઓને જોવે છે ત્યાં શક્તિ શુદ્ધ થઈને પરિણમતી ઉછળે છે પરિણામમાં. જ્ઞાન માત્ર ભાવમાં અનંતી શક્તિઓ આ રીતે ઉછળે છે. આત્માને જ્ઞાન માત્ર ભાવે જોતા અનંતી શક્તિઓ શુદ્ધ થઈને પરિણામમાં ઉછળે છે. અને એવું શુદ્ધ થઈને પરિણામમાં ઉછળવું એવો એ શક્તિઓનો પરિણામ સ્વભાવ છે. આ એક શૈલી છે બધા પ્રવચનોમાં, આ એક શૈલી બહુ ગજબ આવી છે. એ શૈલી જ્યાં જોઈ વાંચી તે વાત બીજી રીતે કરે છે, આ શૈલીથી જે વાત કરે છે બીજી રીતે કરે છે. આત્મજ્ઞાન વિના આ શૈલી આવી રીતે ન આવે એવો વિચાર આવ્યો હતો પહેલું વહેલું માહિતી ત્યારે. પછી વિચાર કર્યો જાઉં આપણે સ્વામિનારાયણમાં, એ પરિણામ શક્તિનો વિષય છે. Thank you.